તારીખ 15/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 403 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 347
સ્વાનુભૂતિ દર્શન 405મો પ્રશ્ન ચાલે છે 403મો પ્રશ્ન ચાલે છે બહિર્લક્ષી જ્ઞાનમાં સંતોષાય જવાય છે એમાંથી વાત એ બાજુ ચાલી છે જીવને પોતાનું સ્વરૂપ દેખાતું નથી ભ્રાંતિને વશ પોતાને ઓળખીને પોતાને જોતો નથી ઓળખાણપૂર્વક જોતો નથી કે મારું સ્વરૂપ કેવું છે ઓળખાણના વિષયમાં ગુરુદેવશ્રીએ સમયસારની 144 ગાથા ઉપરના પ્રવચનમાં બહુ ખુલાસો કરેલો પ્રવચન તો બહુ વર્ષો પહેલા થયેલું આ વિષયનું તલસ્પર્શી સુંદર નિરૂપણ પૂજ્ય ગુરુદેવે સમયસારની 144 ગાથાઓ પર વિક્રમ સંવત 2000માં ત્યારથી 55 વર્ષ વર્ષ્યા આપેલા પ્રવચનોમાં કર્યું છે. મુમુક્ષુએ તેના અધ્યયનથી માર્ગદર્શન મળે એટલે આ પ્રવચન આપવામાં આવ્યું છે. પ્રવચન લખનાર બેનશ્રી છે. શું કહે છે કે સ્વરૂપની ઓળખાણ કરતા પહેલા સ્વરૂપની ઓળખાણમાં નિમિત્ત થાય છે એવું જે દ્રવશ્રુત કે જે દ્રવશ્રુત ભાવશ્રુતની પાર્શ્વ ભૂમિકામાં નીકળેલું છે બેકગ્રાઉન્ડ જેને કહીએ દ્રવશ્રુત ઉત્પન્ન ક્યાંથી થયું કે ભાવશ્રુતમાંથી ભાવશ્રુત અરૂપી પર્યાય છે દ્રવશ્રુત રૂપી પર્યાય છે જ્ઞાનીનું પરિણમન છે તે ભાવશ્રુત છે એ અરૂપી પર્યાય છે અને દ્રવશ્રુત છે એ રૂપી પૂદગળની પર્યાય છે. મુમુક્ષુ જીવને સંસારી જીવને હજી અરૂપી પર્યાય સુધીની પહોંચ નથી. એ રૂપી પદાર્થને જાણે છે ને સમજે છે એટલે આ રૂપી શબ્દો છે દ્રવશ્રુત છે નિમિત્ત થાય છે કે જે દ્રવશ્રુતમાં અરૂપી એવું ભાવશ્રુત નિમિત્ત છે ભાવશ્રુત કારણ છે અને દ્રવશ્રુત એનું કાર્ય છે. એ કારણમાંથી નિપજેલું કાર્ય હોવાથી તે બીજા જીવને ભાવશ્રુત થવાનું કારણ બને છે. ભાવશ્રુતમાંથી દ્રવશ્રુતની ઉત્પત્તિ થઈ અને દ્રવશ્રુતમાંથી પછી ભાવશ્રુતની ઉત્પત્તિ થશે. આવી રીતે લિંક છે આખી. ભાવસ્વરૂપ છે અથવા જે જ્ઞાનમાં આત્મ સ્વભાવનું જ્ઞાન છે તે ભાવશ્રુત જ્ઞાન છે. જે શ્રુત જ્ઞાનમાં આત્મ સ્વભાવનું જ્ઞાન છે તે ભાવશ્રુત જ્ઞાન છે. એ ભાવશ્રુત જ્ઞાન સહિત એ સ્વભાવને પ્રદર્શિત કરનારી બતાવનારી વાણી તે દ્રવશ્રુત છે. એ દ્રવશ્રુતમાં એવું નિમિત્તત્વ છે કે બીજા જીવને પણ ભાવશ્રુત પ્રગટ થાય. આવી રીતે પરંપરાને આખી સાયકલ ચાલે છે. ત્યારે એમ કે છે કે એ ભાવશ્રુત દ્રવશ્રુત ક્યારે ઓળખશે કે ભાવસ્વરૂપ નું ખબર પડશે ત્યારે, કે આ જ્ઞાનીની વાણી છે અજ્ઞાનીની વાણી નથી. એટલે સ્વરૂપની ઓળખાણ કરનારને જ્ઞાનીની ઓળખાણ કરવી પડે એ પૂર્વ શરત ગુરુદેવ શ્રી એમાં લઈ લીધી છે. શ્રુતના અવલંબને, શ્રુત જ્ઞાનના અવલંબને જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો એવું વચન અમૃતચંદ્ર આચાર્યનું 144 ગાથામાં છે. પ્રથમ તો એટલે સૌથી પહેલા, તાવત એવો સંસ્કૃત શબ્દ પડ્યો છે કે સૌથી પહેલા સ્વરૂપની ઓળખાણ કરવી. તો કે સ્વરૂપની ઓળખાણ શેનાથી થાય? કે દ્રવસ્રુત વિના થાય નહીં. દ્રવસ્રુત કોનાથી ઉપજે? કે ભાવસ્રુત વિના ઉપજે નહીં. એટલે સ્વરૂપ એટલે જ્ઞાનીની ઓળખાણ કરવાનો વિષય એની અંદર સૌથી પહેલામાં એ વાત એથી પહેલા પણ આવી ગઈ. એટલે એ બધું આવી જાય છે એમ લીધું. હવે આગળ કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન કરવાનું કહીને આચાર્ય દેવે તેમાં ઘણું ઘણું સમાયું છે. દ્રવશ્રુતનું અવલંબન લેવું એમાં તો ઘણી ઊંડી વાતો કરી છે એમ ગુરુદેવને પોતાના જ્ઞાનમાં ભાસે છે. આચાર્યોના શાસ્ત્રો વાંચતા ગુરુદેવશ્રી કોઈ કોઈ વાર એવું કહેતા કે આમાં તો ઘણું ભર્યું છે, ઘણું સમાયું છે, જ્ઞાનમાં ઘણું ભાસે છે, એટલું અમારી ભાષામાં આવતું નથી. અમારા જ્ઞાનમાં જેટલું ભાસે છે ઊંડાણ અને આચાર્ય મહારાજનો જે કાંઈ કહેવાનો શું શું સમાયું છે એ જ્ઞાનમાં તો ઘણું ભાસે છે, પણ એટલું અમે ભાષા દ્વારા બતાવી શકતા નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર અને ખોટા દેવગુરુ શાસ્ત્રને ઓળખીને તેનો નિર્ણય કરવો કે આ સાચા છે અને આ ખોટા છે. એટલે કૃપાળુ દેવ સમય સારું પર લઈ ગયા સૌભાગભાઈને. ઈશ્વર કરતાની માન્યતા હતી ને, તો સમય સારમાં આત્મા અકર્તા છે એ વિશે ચાલુ થાય છે. બધા પદાર્થો સ્વતંત્ર પરિણમે છે, કોઈ ઈશ્વર કરતા નથી એ વિષય લેવા માટે એમણે સમયસારમાં લઈ ગયા અમને. કેમ કે એ સાચું છે, આ સાચું નથી, નિર્ણય પહેલા કરવો પડશે, નિર્ણય તમારો થવો પડશે, થવો જોઈશે. આગમમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે છે એમ કહ્યું હોય તો તે આગમ સાચા ન હોય, ન કહેવાય. અને એમ કહેનાર પણ સાચું જ્ઞાન ધરાવતા નથી. એમ કહેનાર ગુરુ પણ સાચા નથી, એમ બતાવનાર દેવ પણ સાચા નથી. પણ બંને તત્વો ભિન્ન ભિન્ન છે, દરેક તત્વ સ્વાધીન છે. કોઈ તત્વ કોઈ તત્વને આધારે નથી, કોઈ તત્વ કોઈ તત્વનો કાંઈ પણ કરે તો આધીનતા થઈ જાય, પરંતુ એમ તો બનતું નથી. દરેક તત્વ સ્વાધીન છે, એક તત્વ બીજા તત્વનું કાંઈ પણ કરી શકતું નથી એવું વસ્તુનું સ્વરૂપ બતાવનાર દેવ પણ સાચા છે, ગુરુ પણ સાચા છે અને શાસ્ત્ર પણ સાચા છે. તેમ ઓળખાણ કરીને દેવગુરુ શાસ્ત્રે કહેલું જે આત્માનું સ્વરૂપ તેનો વિચાર કરીને પોતા વડે શ્રુત જ્ઞાનના અવલંબન દ્વારા, પોતા વડે અને શ્રુત જ્ઞાનના અવલંબન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. તે નિશ્ચય કરવો એવો અપૂર્વ કરવો કે જે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય. કેમ કે બીજું સંકેત છે, એવો નિશ્ચય અપૂર્વ નિશ્ચય છે. અહીંયા બહિર્લક્ષી જ્ઞાનનો વિષય જે ચાલ્યો છે એમાં આ વાતનું અનુસંધાન એવી રીતે છે આ મુદ્દાનું કે બહિર્લક્ષી જ્ઞાનમાં સ્વરૂપનો નિશ્ચય થઈ શકતો નથી. બહિર્લક્ષી જ્ઞાનમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી એવું સમજાય છે ખરું, છતાં સ્વરૂપને ઓળખાણ નથી થઈ શકતી, સ્વરૂપનો નિશ્ચય નથી થઈ શકતો. કેમ કે બહિર્લક્ષી જ્ઞાન રાગ તે હું એવા પરિણમન સહિત વર્તે છે, એવા વિચાર જ્ઞાનમાં રાગ તે હું એવા વિચાર જ્ઞાનમાં રાગના આધારે ચાલતું જે જ્ઞાન, એ જ્ઞાનમાં આત્માનો નિશ્ચય યથાર્થ નથી થતો. આત્મામાં દ્રવગુણ પર્યાય કેવા હોય, આત્માને ઉત્પાદ વેધરૂ કેમ થાય, એવું બધું ભલે સમજાય આગમ અનુસાર, તો પણ સ્વરૂપનો નિશ્ચય ન થાય. સામાન્ય રીતે અથવા સ્થૂળપણે એમ કહી શકાય કે કોઈ પણ પદાર્થનો નિર્ણય કરવો હોય તો તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સમજવા જોઈએ, તો એ પદાર્થનો નિર્ણય થાય. તો આત્મા દ્રવ્યથી કેવો છે, ક્ષેત્રથી કેવો છે, કાળ એટલે પર્યાયથી કેવો છે, અને સ્વભાવથી અનંત ગુણાત્મક સ્વભાવથી કેવો છે, એ બહિર્લક્ષી જ્ઞાનમાં સમજી શકાય, તો પણ સ્વરૂપ નિશ્ચય અને સ્વરૂપની ઓળખાણ ન થાય. કેમ કે ઓળખાણ કરવાની રીત જુદી છે, અને આ પ્રકારે જે વિચાર આવે છે રાગ તે હું એવા અનુભવપૂર્વક, રાગને મુખ્યતામાં પ્રધાનતામાં ચાલતું જ્ઞાન સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરી શકતો. એટલે એ રીતે કોઈ સ્વરૂપનો નિશ્ચય થયો હોવાનું માને છે કે અમને આત્મા કેવો છે એ ખબર છે, અને અમને ખબર છે એવું જ આગમ કહે છે, એ પણ અમારા અમારા જ્ઞાન સાથે આગમની સાક્ષી છે, માટે અમારી સમજણ બરાબર છે, એ ભૂલ મારી જાય છે. કેમ કે બહુ શાસ્ત્ર માનનારાઓ પોતાના વિચારો, પોતાની માન્યતા, પોતાનો અભિપ્રાય આગમ સાથે મેળવી અને એની યથાર્થતા સમજી લે છે, અને છતાં એમાં યથાર્થતા નથી હોતી, એ વાત અહીંયા ગુરુદેવ ખોલવા માગે છે, સ્પષ્ટ કરવા માંગે છે કે આત્માનો નિશ્ચય તો પછી થાય કેવી રીતે, ઓળખાણ થાય કેવી રીતે. શું સ્વલક્ષ વાળો જ ઓળખી શકે છે, જ્ઞાનીની ઓળખાણ પણ સ્વલક્ષ વાળો જ કરી શકે છે, એટલે એ તો પહેલા આવી જાય છે, એ પહેલું જે સંકેત છે એ સ્વલક્ષે થાય છે, એ તો વાત પહેલા આવી જાય છે. પણ પહેલું થયા પછી પણ બીજું થવામાં વાર લાગે છે, વર્ષોના વર્ષો નીકળી જાય છે, તો એનો પ્રોસેસ શું, એવો કયો પ્રોસેસ છે, એવી કઈ પ્રક્રિયા છે કે જેને લઈને સ્વરૂપની ઓળખાણ થાય છે, કે અને જે પ્રક્રિયાના અભાવમાં સ્વરૂપની ઓળખાણ નથી થતી, આ વિષય સમજવો જરૂરી રહે છે, એ વિષય ખોલે છે ગુરુજીને. સમયસર તો ત્યાં સુધી કહે છે કે સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો તેથી શું સ્વરૂપનો નિશ્ચય થયો ત્યારે નિશ્ચયનો પક્ષ આવ્યો, આત્માનો પક્ષ આવ્યો, તો કે પક્ષ આવ્યો તેથી શું પ્રશ્ન ઉઠાવ્યો અમૃતચંદ્રાચાર્ય, એથી પણ સંતુષ્ટ થવાનું કારણ નહીં બનવું જોઈએ. જો કે યથાર્થ હોય એ સંતુષ્ટ થાય જ નહીં, એ યથાર્થતામાં એમ જ હોય, પણ ભૂલ ન થાય એટલે બધે લાલબત્તી મૂકતા ગયા છે. સ્વરૂપ નિશ્ચય થયો તેથી શું, ભાવ ભાષણ થયો તેથી શું, હજી અનુભવ ક્યાં થયો છે? હજી તો તું પક્ષમાં છો. અનુભવ તો નિષ્પક્ષ દશામાં થાય છે. પક્ષાંતિક્રાંત, નિષ્પક્ષ દશાને શાસ્ત્રીય ભાષામાં પક્ષાંતિક્રાંત થયો છે. પક્ષાંતિક્રાંત સમજાવાય કરો છે. શું કે છે? કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય, અનંત ગુણો પ્રગટે. આગમ દ્વારા, સદગુરુ દ્વારા નિશ્ચય કરવો. તો શું કીધું કે જ્યાં સ્વરૂપની ઓળખાણ થાય ત્યાં તે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય, એના ફળમાં કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય, આત્માના અનુભવનો પ્રગટે. આટલું મોટું ફળ છે સ્વરૂપની ઓળખાણનું, મહત્વ બહુ છે. સ્વરૂપની ઓળખાણને બીજ જ્ઞાન કહ્યું કૃપાલુદેવે, એનું મહત્વ ઘણું છે. કેમ કે સ્વરૂપ લક્ષે જ્ઞાનવેદનનો આવિર્ભાવ થાય તો અનુભવ થાય. જ્ઞાનવેદન બધાને પ્રગટ હોવા છતાં પણ આવિર્ભૂત થતું નથી ને તિરોભૂત રહે છે, એનું કારણ સ્વરૂપ લક્ષનો અભાવ છે. એટલું બધું એનું મહત્વ છે અનુભવ થવામાં. જ્ઞાનવેદન બધા જીવોને પ્રગટ હોવા છતાં પણ સ્વરૂપ લક્ષના અભાવમાં તેનો આવિર્ભાવ થઈ શકતો નથી, જેથી જીવ સ્વાનુભૂતિથી વંચિત રહે છે. એટલે એમ કહ્યું કે આગમ દ્વારા, એટલે જ્ઞાનીની વાણી દ્વારા, બીજો શબ્દ લીધો સદગુરુ દ્વારા નિશ્ચય કરવો. કેમ કે સજીવન મૂર્તિની ઓળખાણ પણ, જે પહેલું સંકેત છે, એ પ્રત્યક્ષ યોગ વિના થતી નથી. કોઈ મોમુક્ષુને પરોક્ષ વચનો દ્વારા જ્ઞાનીની ઓળખાણ નથી થતી. ઓળખાણમાં પ્રત્યક્ષતા જોઈએ, એટલે પ્રત્યક્ષતાનું મહત્વ ત્યાં પણ ઘણું છે, અથવા અનિવાર્ય છે પ્રત્યક્ષતા, એ પણ ત્યાં આવે છે. અને એ જેને આત્મકલ્યાણની યથાર્થ ભાવના થઈ છે એને એ સમજાય છે કે મને પ્રત્યક્ષ જોઈએ. શાસ્ત્રો તો ઘણા પીડ્યા છે, આચાર્યોના જ્ઞાનીઓના ઘણા શાસ્ત્રો પીડ્યા છે. જો એનાથી જ્ઞાન થઈ જતું હોત તો ઘણાને થઈ જવું જોઈતું હતું. અરે પ્રત્યક્ષ જ્ઞાની હોય તો પણ કોકને થાય એવી પરિસ્થિતિ છે. ઓલામાં તો કોઈ અવકાશ જ નથી, ચાન્સ જ નથી, સિવાય કે કોઈ પોતે સંસ્કાર લઈને આવ્યો હોય, એ અપવાદ છે. બાકી અનાદિ મિથ્યા દ્રષ્ટિને તો કોઈ પ્રશ્ન જ નથી કે થઈ શકે. ઓળખાણ થયા વિના બીજું સ્વરૂપનું નિશ્ચયને ઓળખાણ થાય એ વાત અશક્ય છે. એટલે પાયો કઈ રીતે છે આખો? એટલે એમ લીધું આગમ દ્વારા, સદગુરુ દ્વારા નિશ્ચય કરવો. તે નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. આ એક મહત્વપૂર્ણ વચન નીકળી ગયું છે કે જે નિર્ણય કરનાર જીવ છે, સ્વરૂપની ઓળખાણ કરનાર જીવ છે, એ જીવને જ્યારે પોતાના જ્ઞાનમાં સ્વરૂપનો નિર્ણય થાય છે ત્યારે રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. અહીંયા ભાષા ટૂંકી આવી છે એટલે પ્રશ્ન થવા યોગ્ય છે કે હજી મુમુક્ષુ છે, વિતરાગતા પ્રગટી નથી, રાગનો અભાવ વિતરાગતાના સદભાવમાં હોય, વિતરાગતાનો સદભાવ ન હોય ને રાગનો અભાવ હોય એ કેવી રીતે બને? જેટલા અંશે વિતરાગતાનો સદભાવ તેટલા અંશે રાગનો અભાવ, જેટલા અંશે રાગનો અભાવ એટલા અંશે વિતરાગતાનો સદભાવ. આ મોક્ષ માર્ગનો નિયમ છે. ત્યાંથી ઉપરના ઉપરના ગુણસ્થાનમાં આ નિયમ ગુણસ્થાનના ભેદો છે. અહીંયા સમ્યક દર્શન અને મોક્ષ માર્ગ પ્રગટ થયા પહેલા રાગનો અંશે અભાવ એ વાત કેવી રીતે લાગુ પડે છે, આ વચન ગુઢ છે જરા. ત્યારે રાગનો અહીંયા સદભાવ શું અને રાગનો અભાવ શું એ વિચારવું જોઈએ છે. કે રાગ તે હું એવું અવલંબન તે રાગનો સદભાવ છે, અને નિર્ણયના કાળમાં વેદન જ્ઞાન તે હું, જ્ઞાન વેદનથી જે જ્ઞાન સ્વભાવ ભાષો વેદનમાં તે હું, એવું જે આંશિક અવલંબન આવ્યું, જ્યાં આંશિક અવલંબન આવ્યું ત્યાં રાગનો આંશિક અવલંબન છૂટ્યો. એટલે રાગનો અંશે અભાવ એટલે રાગના અવલંબનનો અંશે અભાવ એમ કહેવા માંગે છે. એટલો અધ્યાર છે એની અંદર. કેટલા શબ્દોની દ્રષ્ટિ અધ્યાર છે કે રાગનો અંશે અભાવ એટલે રાગના અવલંબનનો અંશે અભાવ. કેમ કે વિચાર વિકલ્પના સદભાવમાં નિર્ણય થાય છે, વિચાર જ્ઞાનમાં નિર્ણય થાય છે, વિકલ્પના કાળમાં નિર્ણય થાય છે, અનુભવ નિર્વિકલ્પ દશામાં થાય છે. જ્યારે અનુભવ નિર્વિકલ્પ દશામાં થાય છે ત્યારે તો વિકલ્પને રાગ છે જ નહીં, તો એનું અવલંબન હોય ક્યાંથી? ત્યાં તો કેવળ શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન છે સ્વાનુભૂતિમાં. પણ નિર્ણયના કાળમાં, નિર્ણયના કાળમાં તો જ્યાં સુધી બહિર્લક્ષી જ્ઞાનમાં અથવા તો રાગ તે હું એવા અવલંબનના વિકલ્પો ચાલે છે, રાગ તે હું એવા અવલંબન સહિતના આત્માના વિકલ્પો ચાલે છે, સ્વરૂપના વિકલ્પો ચાલે છે, ત્યાં સુધી નિર્ણય નથી થતો. જ્યારે જેને નિર્ણય થાય છે ત્યારે તેને જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન વેદનમાં સ્વપણું આવે છે, અને રાગનું સ્વપણું આંશિકપણે ત્યાં અભાવને પામે છે એવી એક પ્રક્રિયા બને છે, ત્યારે સ્વરૂપનો નિર્ણય થાય છે એમ કહેવા માંગે છે. આ પ્રક્રિયા ભાવવાસનની પ્રક્રિયા છે. બેન્સને પૂછ્યું હતું, કેમ કે પોતે પ્રવચન લખ્યું છે ને, એટલે આના ઉપર પ્રશ્ન કર્યો એક વાર કે આપણા બહાર પડ્યું શતાબ્દી અંક, એટલે એક જ પ્રવચન હતું, એટલે બીજું બધું તો ગુરુદેવના પ્રભાવના યોગના વિષયો ઘણા લીધા છે મહિમા કરવા માટે, અને આ એક પ્રવચન લીધું છે. પ્રવચન વાંચ્યું વાંચ્યું પછી આ વિષય ઉપર અંડરલાઈન કરે, બધું સ્વરૂપની ઓળખાણમાં આપે આવું લખ્યું છે કે નિર્ણયના માં રાગનો અંશ અભાવથી ને નિર્ણય થાય છે, એવી વાત તો અત્યારે અહીંયા પણ પ્રસિદ્ધ નથી. આપણા અહીં તો આપણે અમે બધા તો મુમુક્ષ લોકો તો અહીંયા બધા એમ જ સમજીએ છીએ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્ય ગુણ પર્યાય એવું બધું સમજી ગયા એટલે આત્માનો નિર્ણય થઈ ગયો. એ તો રાગને અનુસરણ ભાવ કરીને વાત તો એમ જ છે. 2000 ની સાલમાં બેનશ્રી આ વાત પકડી છે, બ્રહ્મચર્યમાં નાખી છે. આ વાત હવે જુદી જ છે. અત્યારે પણ સ્વરૂપની ઓળખાણ સંબંધમાં આ વિષય પ્રચલિત નથી, આપણા સમાજમાં પ્રચલિત નથી. ગુરુદેવે કઈ છે કઈ છે એનું મહત્વ એટલું સમજાયું નહીં, તો એ વાતને છોડીને ચીકણી કરવી જોઈએ એ કરી નથી. મહત્વ નથી સમજાયું, નિર્ણયની ભૂમિકા કેટલી મહત્વની છે એ સમજાવ્યું કે એ નિર્ણયના ફળમાં આત્માનો અનુભવ થાય, કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય અને અનંત ગુણો પ્રગટે. એટલું મહત્વ સમજાવ્યા પછી નિર્ણયની વાત શરૂ કરે છે. એનું ફળ બહુ મોટું છે. બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, તો ત્રીજું સંકેત તો કેવળ જ્ઞાનનું કારણ છે. એ વાતનું અનુસંધાન આપીને પછી નિશ્ચયની વાત કરે છે કે આવી રીતે નિર્ણય થાય છે. પરંતુ કઈ સાલમાં પ્રસિદ્ધ થયો? 2045 વૈશાખ સુધી બીજ વિક્રમ સંવંત 2045. સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ 2039માં લખ્યું છે નિર્ભ્રમ દર્શનની કેડીમાં. એમાં એ વિષય આખો બહુ એલોબ્રેટ કર્યો છે 28-29 પેજમાં અને એ બહાર મૂક્યું છે. એ વિષય કોઈએ પ્રશ્ન કર્યો નથી, કોઈ ચર્ચા ચાલી નથી, બધા વિદ્વાનો સાથે સંપર્ક છે. પુસ્તક બહાર પડ્યા પછી કોઈ વિષયની ચર્ચા નથી થઈ, આ બધી વાત તો ક્યાંય જોઈ નથી, આવતી નથી, કેવી રીતે આવી, કાંઈ નથી ચાલી. દેવલાલજી ચર્ચા કરતા હતા, પણ દેવલાલજી બીજી એક ભ્રાંતિમાં છે. ઈડર આવ્યા હતા ને 4 દિવસ રહ્યા હતા, ચર્ચા કરી હતી ઈડર આપણે હતા ત્યારે, કે શ્રુત જ્ઞાનમાં નિર્ણય થાય છે, મતિશ્રુત જ્ઞાનમાં નિર્ણય થાય છે. તો મતિશ્રુત જ્ઞાનને નિમિત્ત મતિ જ્ઞાનાવરણી અને શ્રુત જ્ઞાનાવરણીનો ક્ષોભસમ છે આની દલીલ હતી. જે મતિશ્રુત જ્ઞાનમાં નિર્ણય થાય છે એ મતિશ્રુત જ્ઞાનને તો અને અનુભવે મતિશ્રુત જ્ઞાન થાય, એટલે બે વાત હતી. અને એને નિમિત્ત મતિ જ્ઞાનાવરણી અને શુદ્ધ જ્ઞાનાવરણીનો ક્ષોભ શું છે ત્યાં ખેંચાય છે એનું ધ્યાન. એમ નહીં લ્યો, જે મતિ જ્ઞાનને જે શુદ્ધ જ્ઞાનને પોતાના સ્વરૂપનું ને સ્વભાવનું અવલંબન છે, જ્ઞાનને અહીંયા નિમિત્ત આ નથી, પૂતગળ કર્મ નથી લેવું, આત્મા નિમિત્ત છે એમ લ્યો. એ રીતે મતિશ્રુત જ્ઞાનને સમજો, એ ત્યાંથી કર્મના ઉદય સાથે મેળવે. શાસ્ત્ર વાંચ્યા છે ને, દ્રષ્ટિ ફરી જાય છે આખી જોવાની. મતિશ્રુતને મતિશ્રુત જ્ઞાનના સ્વરૂપને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે, ત્યાં દ્રવ્ય કર્મનો સંબંધ જોડે છે. મતિ જ્ઞાનનું સુજ્ઞાનનું આગમ દ્રષ્ટિએ જે સ્વરૂપ છે એ તો બરાબર છે કે એમાં મતિ જ્ઞાનાવરણી અને સુજ્ઞાનાવરણીનો ક્ષોભ સમજ છે, એમાં ના નથી આપી આગમ દ્રષ્ટિ. પણ અધ્યાત્મ દ્રષ્ટિ શું છે? એક વાતને તમે આગમ દ્રષ્ટિએ સમજો છો, એ જ વાતને તમે અધ્યાત્મ દ્રષ્ટિએ મૂલવા પાછા. અધ્યાત્મ દ્રષ્ટિ ન હોય તો એ વાત આવે નહીં. આગમ દ્રષ્ટિથી જો આગમ દ્રષ્ટિથી વાત તો બરાબર છે, એમાં કઈ ના પાડવાનું કારણ નથી, પણ અમારે એ દ્રષ્ટિનું અહીંયા કામ નથી. આગમથી આગમના આગમથી જે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરેલું હોય છે એ સિદ્ધાંતથી પર જઈને અધ્યાત્મનું એક લેવલ છે, એ બહુ ઓછા લોકોને ખ્યાલમાં છે. નહીતર જૈનાગમ એટલે કેવળ જ્ઞાન અનુસાર વસ્તુના સ્વરૂપનું નિરૂપણ, સૈદ્ધાંતિક નિરૂપણ, આ જીનાગમ છે. એ જ જીનાગમની અંદર અધ્યાત્મના સિદ્ધાંતોનું નિરૂપણ છે, અને એ લેવલ જ આખું જુદું છે. ટ્રેન ગમે એટલી સ્પીડે ચાલે તો 300 માઇલ 400 માઇલની સ્પીડે ચાલે એક કલાકમાં. પ્લેનમાં તો સ્ટાર્ટિંગ જ એટલી હોય છે 150-200 માઇલની સ્પીડમાં. જ્યાં ટેક ઓફ કરે છે ત્યાં સુધી 150-200 માઇલની સ્પીડ હોય છે. એને જમીનથી ઉપડે એ ભેગું જ તે ઉપર જાય એટલે 700-800 માઇલની નોર્મલ સ્પીડ હોય છે. લેવલ જ જુદું છે. જમીન ઉપર ફ્રિક્શન થાય છે. વિધાઉટ ફ્રિક્શન વાળી ટ્રેન ગોતી છે જાપાન વાળા એ, પણ એ 400 માઇલ થી વધારે સ્પીડ વાળી નથી. બે વસ્તુ જુદું છે, લેવલ જ ફરક છે. અવલંબન ફરી જાય છે. તમે કર્મના ઉદયના અવલંબને પડો એટલે ઉદયિક ભાવમાં જાય છે. જે મતે શ્રુત જ્ઞાન નાનાવરણીના ઉદયના અવલંબને પરિણમે છે તે ઉદય ભાવમાં જાય છે. એ જ્ઞાન લક્ષ તો એક જુદી વસ્તુ થઈ જાય છે, પણ આ તો હજી અવલંબનને જ લેવું છે. કેમ કે લક્ષનો થોડો વિશાળ અર્થ છે, જુદી જુદી રીતે આવે છે. ઉદય ભાવ છે એ જ્ઞાનને પણ લાગુ પડે છે, અને અનુદય ભાવ છે એ પણ જ્ઞાનને લાગુ પડે છે. તો અહીંયા અનુદય ભાવ જ્ઞાનનો લેવો છે, ઉદય ભાવ નથી લેવો. અધ્યાત્મના પ્રકરણમાં આત્માનો આધાર છે, અને સંસારના પ્રકરણમાં કર્મનો પુદ્ગળનો આધાર છે. એકના આધારે સંસાર છે ને એકના આધારે મોક્ષ છે, કહેવાય મતી શ્રુત, કહેવાય મતી શ્રુત. એક બહુ મોટા વિદ્વાન હતા, એ દલીલ જ દલીલ કરતા. તમે જ્ઞાનીના જ્ઞાનની શું બધી વાત બહુ મહિમા કર્યા કરો છો. જ્ઞાનીને મતી શ્રુત છે ને અમને મતી શ્રુત છે. એમને ક્યાં હજી કેવળ જ્ઞાન પૈકું છે કે અવધિ જ્ઞાન અત્યારે હોય કોઈને, એમને જેમ મતી શ્રુત છે એમ અમને મતી શ્રુત છે. અને કોઈ કોઈ વિદ્વાનોને તો એમ લાગે કે આ જ્ઞાની કરતાં તો અમારું મતી શ્રુતનો ઘણો અવઘાડ છે, અમારા આગમમાં ઘણા અર્થો કાઢી શકીએ, એ ન કાઢી શકીએ એવા અર્થો અમે કાઢી શકીએ. એને ખબર નથી કે તારું મતી શ્રુત પૂદગળના ઉદયના આધારે ચાલે છે ને એનું આત્માના આધારે ચાલે છે. નામ બેનું મતી શ્રુત જ છે, જાત બેની ફેર છે. તમારું મતી શ્રુત મિથ્યા જાતિનું છે, એનું મતી શ્રુત સમ્યક જાતિનું છે, જાત ફેર છે આખે. નામ મતી શ્રુત થયું એટલે શું થઈ ગયું? પણ વિદ્વાનો ભૂલે છે આવી રીતે, બહુ સારા સારા વિદ્વાનો ભૂલે છે, નામાંકિત વિદ્વાનો બોલે. તો મતી શ્રુત છે એમને, મતી શ્રુત છે શું થઈ ગયું? એમાં આટલી બધી વિશેષતા હે નહીં, એની વિશેષતા એની જાતફેર છે. તમારું મતી શ્રુત સંસારને સાધે છે, રાગને સાધે છે, અહંભાવને સાધે છે, શાસ્ત્રીય અભિનિવેશને સાધે છે. એનું મતી શ્રુત આત્માને સાધે છે, ને વિતરાગતાને સાધે છે, ને મોક્ષને સાધે છે. એટલો બધો ફેર છે, એવું બધું ચાલે છે. મતી શ્રુત નામ તો એક જ છે, વાતમાં ફેર છે. એમ અહીંયા નિર્ણય નિર્ણયમાં ફેર છે. જે નિર્ણય આગમના આધારે થાય છે પણ જેમાં આત્માનો આધાર નથી તો એ નિર્ણય સાચો નથી. કાતો દેખાય તો તે યથાર્થ નથી, એના ફળમાં સમ્યક દર્શન નથી પ્રગટતું, એમ કેવું છે. એટલે એમ લીધું કે તે નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. આ વાત વાક્ય સંકોચ કરીને નાખ્યું. પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી. સૌ વિકલ્પ દશામાં જ આ નિર્ણય થાય છે, પણ આધાર બદલાય છે. સ્વરૂપમાં જામી જતો નથી નિર્ણય થયો ત્યારે નિર્વિકલ્પ દશામાં લીનતા નથી સ્વરૂપને, પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે. આ એક બીજું ટંકોટ કરીને વાક્ય નાખ્યો. જ્ઞાનના અવલંબને નિર્ણય થયો આત્માનો, તો કે આત્માના અવલંબને આત્માનો નિર્ણય થયો, આત્માથી આત્માનો નિર્ણય થયો, આત્મા વડે આત્માનો નિર્ણય થયો, આત્માના આધારે આત્માનો નિર્ણય થયો. કેમ કે જ્ઞાન વેદન છે તે જ આત્મા છે. ત્યાં રાજમલજીએ તો એને જ્ઞાન ગુણ કીધો છે, અનુભવ શક્તિ. જ્ઞાનની અનુભવ શક્તિ તે જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન ગુણ કીધો. કેમ એમને જ્ઞાન ગુણ કીધો? કે 142 કળશમાં અમૃતચંદ્ર આચાર્ય જ્ઞાન ગુણ શબ્દ વાપર્યો કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. જ્ઞાન છે તે જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થવામાં બીજી રીતે કોઈ ક્ષમતા ધારણ કરતું નથી. તમે પંચમહાવ્રત પાળો એ વિના તોય નકામા છે, તમે તપ તપો અને શરીરને ભાંગી નાખો તોય તે વિના નકામા છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના 142 મહાવ્રત તપો ધારેણ ભગ્નાસ્તિરમ, બહુ લાંબા કાળ સુધી તપ તપીને શરીરને ભાંગી નાખો કાંઈ નહીં થાય. એક અંશે ધર્મ નહીં પ્રગટે, નિર્જરાધિકારનો શ્લોક છે 142. ભાંગી નાખો એટલે તોડ દેના શરીર કો, તૂટ શરૂર તૂટ જાના, ટુકડા હો જાના. ભાંગી નાખો ટુકડા કરી નાખો, બહુ તપસ્યા કરીને શરીર કો તોડ દેવે, કુછ નહીં હોને વાલા. શું કે છે? સૌ વિકલ્પ દશામાં નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે, મનને રાગની ગૌણતા કરે છે. અવલંબન કરી ગયું, જેનું હું પણ અવલંબન છે એની મુખ્યતા છે. જ્યાં સુધી વિશ્વવિકલ્પ દશામાં રાગ તે હું એવા અવલંબને જ્ઞાન ચાલે છે ત્યાં સુધી જ્ઞાન ગૌણ છે ને રાગ મુખ્ય છે. અહીંયા વેદનથી વેદંતે હું જ્ઞાનતે હું એમ જે આવ્યું ત્યાં રાગ અને મનની ગૌણતા થઈ ગઈ. નહીંતર વિકલ્પ તો મન છે, મન છે ત્યાં સુધી વિકલ્પ છે, પણ ગૌણ થઈ ગયું. મન અને રાગને ગૌણતા કરે છે, આત્માને અધિક કરે છે અને રાગને ગૌણ કરે છે. આત્માને અધિક કરે છે, કોઈ વખતે આત્માને અધિકતા આપી નથી. એટલે કે અંશે રાગથી છૂટીને ફરીને લીધું. જો સ્વવિકલ્પ દશામાં નિર્વિકલ્પ થયા પહેલા, સમ્યક દર્શન થયા પહેલાનું સંકેત થયા, અંશે રાગથી છૂટીને પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે. બે વાક્યને જોડી દીધા અહીંયા, ઉપર બે છૂટા છૂટા આવ્યા હતા, અહીંયા ફરીને જોડી દીધા રિપીટેશનમાં, કે અંશે રાગથી છૂટીને એટલે અવલંબનથી છૂટીને. રાગતા નથી એની ઉત્પન્ન થઈ, છતાંય તે રાગથી છૂટ્યો એમ કે છે. કેમ કે અવલંબન છોડ્યું એને, આત્માથી આત્માનો નિર્ણય કરે છે. એટલે જ્ઞાનના આધારે, જ્ઞાન વેદનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો. રાગના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય વિચારમાં કરે એ નિર્ણય યથાર્થ નથી, ખોટો છે. પણ જ્યારે સ્વરૂપમાં જામી જાય છે ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો છૂટી જાય છે, બુદ્ધિપૂર્વકનું મનનું નિમિત્ત પણ છૂટી જાય છે અને ચિદરૂપમાં ચિદાનંદમાં ઉપયોગ લીન થાય છે. એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું ત્યાં, મોક્ષ માર્ગ પ્રગટ્યો ત્યાં. બસ આ પેરેગ્રાફમાં એમણે આખું રહસ્ય ખોલ્યું છે, નિર્ણયના સંબંધનું રહસ્ય ખોલ્યું છે. બહાર પડી ગયો છે, ચર્ચા નથી ચાલતી આ વિષય પર. 2045 10 વર્ષ પહેલા બહાર પડી ગયું છે. પછી તો ગાથા અનુસાર ઘણો વિસ્તાર છે વ્યાખ્યાનનો. તો પછી તો પછી પ્રોસેસ કેવી રીતે ચાલે છે એ ટીકામાં પણ છે અને ગુરુદેવે પણ એ વિશે ઘણો લીધો છે. નિર્ણય થયા પછી શું પ્રોસેસ મૂળ વાત ત્યાં આવી. પ્રવચન તો વિસ્તાર વાળો છે. આ ગાથા બી આવતી ત્યારે અમે ચાઇન સાંભળવા ચાલુ દિવસમાં જતા, નહીતર રવિવારે જવાનું થાય. અમુક અમુક ગાથાઓ જવાનું થતું. શું કે છે અહીંયા સ્વાનુભૂતિ દર્શનમાં કે બહાર બધે જોયા કરે છે પણ પોતાના લક્ષણને ઓળખીને પોતાને જોતો નથી કે હું કોણ છું. બારમાં બહિર્લક્ષે શાસ્ત્રો વાંચવા સાંભળવા બધું આવી જાય છે પણ પોતે પોતાને જોતો નથી, સ્વરૂપને લક્ષમાં લેતો નથી, ઓળખતો નથી. બહારમાં બધે રસ લાગે છે, અંતરમાં એટલો રસ ને મહિમા લાગતો નથી એટલે ક્યાંક રોકાઈ જાય છે. શું કે છે, ક્યાંક ને ક્યાંક બહારમાં રસ લાગે છે, એટલો રસ અંતરમાં લાગતો નથી, એટલો મહિમા લાગતો નથી, લાગતો લાગતો આવે છે. એટલે વિચારની ભૂમિકા નથી લેતા, વેદનની ભૂમિકા છે. બહારમાં બધે રસ લાગે છે, અંતરમાં એટલો રસને મહિમા લાગતો નથી એટલે ક્યાંક બહારમાં રોકાય છે. બહારમાં રોકાવાનું કારણ છે. અહીં સુધી આવ્યો દેવગુરુ, સાચા દેવગુરુ શાસ્ત્ર સુધી આવ્યો પછી જીવ બહારમાં રોકાય છે ખરો એમ કે છે. કેમ કે જેટલો મહિમા લાગવો જોઈએ એટલો મહિમા નથી લાગ્યો, હજી અધિકતા બહારમાં રહી છે. આત્મા, આત્મા કયો કે પરમાત્મા કયો, જે જગતનું પોતે જ સર્વોત્કૃષ્ટ તત્વ છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એની સર્વોત્કૃષ્ટતા ભાસવી એ જ એની અધિકાય છે. જે માત્રામાં એની અધિકાય ભાસવી જોઈએ એ માત્રામાં અધિકાય ન ભાસે ત્યાં સુધી પરમાં રોકાય રોકાય ને રોકે. એટલે ક્યાંક રોકાઈ જાય છે. પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે તું આત્માને ઓળખ. ઓળખાણ થતા પ્રધાનતા ને અધિકતા એટલી આવે છે કે અનુભવમાં લઈ જાય છે એને. એમ કેવું છે, ચૈતન્ય વીર નિષ્ફળ સીધું ઉછળીને બહાર આવે પુરુષાર્થ. આખો તબક્કો બદલાય. અવલોકનના સ્ટેજમાં જે પુરુષાર્થ કામ કરતો હોય, બીજા બીજા પ્રયોગમાં જે પુરુષાર્થ કામ કરતો હોય, એ પુરુષાર્થના તબક્કામાં અને સ્વરૂપની ઓળખાણ થઈને જે પુરુષાર્થ ઉછળ્યો બહુ મોટો ફેર છે. તારતમતાથી મોટો ફેર છે અને દિશાથી મોટો ફેર છે. સીધી દિશા અંતર્મુખને પકડે છે, દિશા ફેર થઈ જાય છે અને ડિગ્રી પણ એની જુદા જ તબક્કામાં પ્રવેશે છે. એને રોકો રોકી ન શકાય. એ પુરુષાર્થને પોતે પણ ન રોકી શકે ને બીજા કોઈ દ્રવ્ય ભાવ ન રોકી શકે. એ સમ્યક દર્શન લે લે ને લે એવી ચૈતન્ય વેરી નિષ્ફૂર્ણ છે. એ જ્ઞાયક આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય એવો છે, એને તું ઓળખી લે. એમાં જ બધું ભેર્યું છે, એ ઓળખાણમાં બધું ભેર્યું છે. એમાં સમ્યક દર્શને પીડ્યું છે અને કેવળ જ્ઞાને પીડ્યું છે. એ ઓળખાણમાં બધું જ ભેર્યું છે, બહારમાં કાંઈ નથી. અને બહારમાં તું રોકાશ એમાં કાંઈ નથી, એની તુચ્છતા કરી નાખ. અનંતકાળથી માર્ગ જાણ્યો નથી અને પુરુષાર્થ કર્યો નથી. અનંતકાળથી પોતે માર્ગ જાણ્યો નથી અને પુરુષાર્થ પણ કર્યો નથી. કર્યો છે, ઊંધો કર્યો છે. પોતે કરે, કારણ આપે પુરુષાર્થનું તો કાર્ય આવે, પણ પોતે કરતો નથી તો ક્યાંથી કાર્ય થાય. જીવનું લક્ષ્ય તો પોતાનું લક્ષ્ય તો કાર્ય કરવા ઉપર જ હોવું જોઈએ. મારું કાર્ય કેમ થતું નથી, ખટકે એ લક્ષ્ય હોવું જોઈએ તો જ ખટકે. લક્ષ્ય ન હોય તો ખટકે નહીં. 403 સમાપ્ત. અહીં આશય એવો છે કે શાસ્ત્રનો અભ્યાસ સ્વલક્ષી હોવો જોઈએ. સ્વલક્ષી તત્વ જ્ઞાનમાં ના અભ્યાસમાં જ્ઞાન એટલે કે સમજણ, એ તો સમજણ છે, યથાર્થ થાય છે. અને યથાર્થ સમજણ જ સમ્યક જ્ઞાનની પૂર્વ ભૂમિકા છે. બહિર્લક્ષી જ્ઞાન દર્શન મોહને વૃદ્ધિગત કરીને બીજા પણ અહંકાર આદિ અવગુણોને ઉત્પન્ન કરે છે. તેથી સ્વાધ્યાય પદ્ધતિ સ્વલક્ષી હોવી જોઈએ. એવો આશય છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મ.